നമോരിഹന്താണം നമോസേതാണം നമോ ആയരിയാണം നമോ വജ്ജായാണം നമോ ലോയേ സപ്വസാഹൂണം ഏഷോ പഞ്ചനമോക്കാരോ സർവപാവപ്രണാശനോ മംഗളാണം ച സർവേഷിം പരമം ഹവൈ മംഗളം നമോ ദുർവാരരാഗാദി വൈരിവാദ നിവാരിണേ അർഹതേ യോഗിനാഥായ ശ്രീ മഹാവീരായ തായിമേ പന്നഗേ ച സുരേന്ദ്രേ ച കൗശികേ പാദ സംസ്പൃശി നിർവിശേഷ മനസ്കായ ശ്രീ വീര സ്വാമിനേ നമ കൃതാപരാധീപി ജനേ കൃപാമന്ഥര താരയോ ഇഷദ് ബാഷ്പാർദയോർഭദ്രം ശ്രീ വീര ജിനനേത്രയോ ശ്രീ വീര ജിനനേത്രയോ સામયિક લેવાનું છે તમારે સહકારીણ સંદેશ સહ ભગવાન સુધર્મ સ્વામીજીની સ્થાપના કરું છું. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વચ્ચાયણ નમો લોય સવસાવણમ એસો પંચ નમકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેશિમ પદમમ હવૈ મંગલમ પંચિંદ્ય સવર્ણ તહ નવ વિહ બંબચર ગુપ્તિધરો ચૌવ્ય કસાયમ કોઈ અઠાસ ગુણૈ સંયુક્તો પંચ મહવૈચુતો પંચ વિહાર પાલન સમતો પંચ સમયોતિ ગુપ્તો છત્તીસ ગુણો ગુરુમચ્છ ઇચ્છામી ક્ષમા શુણો વંદિમ જાણિત્યાય નિસ્તિહિયાય મત્સૈણ વંદામી સહકારેણ સંદેશ ભગવન ઇરિયા વૈયમ પરિક્રમામ એમિચ્છામી પડિકમણી રિયા વિયા વિરાહણાય ગમણ ગમણે પાણ કમણી વિયકમણી અરે કમણે ઓસાવતિંગ પણગદગણ મટ્ટી મકડા સંતાન સંકમણી દેમી જીવા વિરાહી આયગિંદ્યા બેઇન્દ્યા તેઇન્દ્યા ચૌરિંદ્યા પંચિંદ્યા અભિયા વત્યા લેસ્યા સંજયા સંગત્યા પર્યા વ્યા કલામિયા ઉદ્રવ્યા સાવધાન સંકામિયા દિવ્યા ઓગ્રવ્યા પ્રસમિચ્છામી દુઃખડમ સસ્તઉત્તરી કરણેન પાયચિત્ર કરણેન વિશોહી કરણેન વિસલ્લી કરણેન પાવાન કમ્માન નિકાયન ક્ષય સામી કૌશકમ അന്നാസ്യണം നിസ്സ്യണം ഖാസ്യണം ക്ഷീണം ജമ്മണം ഉദ്വേണം അനി ചട്ടണം ബമ്പലേക്ക് തൃക്ഷായ സുഹുമേഹി മംഗള സഞ്ചാലേഹിം സുഹുമേഹിം തേല സഞ്ചാലേഹിം സുഹുമേഹിം ദിക്കി സഞ്ചാലേഹിം ഏവമയേഹി മാതരേം അപഗോ വിരയോജ്യമേ കൗസദ്ഗോ ജാവരിഹന്താണം ഭഗവന്താണം നമുക്കാരേണം ന പരമി താവുകായം കാണേണം മോണേണം ജാണേണം ഏക് ലോകസ് നാവളേതോ ചാരണോ കാരണോ കൗസദ് അപ്പാണം ഗോ സ്ഥിരാമി ലോകാസ്വജ്വാകര ഗമ്മതി തേരജനേരന്തികത്തേസം ചൗസന്തി കവലി ഉഷാഭമജയന്തവന്റെ സംഭവം പേണെന്നണിച്ച സ്മയിച്ച പോമപ്പം സുപാകം ജയന്ത തന്തപ്പമന്റെ സുയിഞ്ച പുപ്പതന്തം ശീല സിദ്ധന്ത വാസുപുജയഞ്ച വീമലമണം തഞ്ച ജനം തമ്മം സന്തീഞ്ചവന്താമി കൊഞ്ചു മരണ്ട മല്ലി മന്ദി മണി സുബ്ബയം നമി ജനിച്ചവന്താമി രിക്തനമീ പാസം തവത്തമാണഞ്ച ഏവം മയ പിഥുവ വിഹു ഏറെ മല പഹിന ചർമ്മന ചോവിസംപി ജനവറ തിച്ഛയരാമ പത്യന്തോ കിത്തിയ വന്ദിയ മഹിയ ജയ ലോകസുത്തമ സിദ്ധ അറുക ബോഹിലാഭം സമയ ഇവർ മൊത്തമം നിന്തു തല്ലേശനുമലരായത്തെ സ്വയം പ്രയാസര സാഗർവർഗം വിര സിദ്ധ സിദ്ധി സന്തു ചാമിഖമാസമോ വന്ദ്യം ജാണിത്യായി നിസ്സിഹിയായി മത്തേണമന്നാമി ചാകരണ സന്ദേശാഭുഗം സമയ മുപ്പത്തി പടിലും ഇച്ഛം ക്ഷാമീഖമാസമണോ വന്ദ്യം ജാണിത്യായി നിശ്ചയായ മധ്യേണ വന്നാമി ഇച്ഛാകരേണ സന്ദേശ ഭഗവാൻ സമയ സന്ദേശം ഇച്ഛം ക്ഷാമീഖമാസമണോ വന്ദ്യം ജാണിത്യായി നിശ്ചയായ മധ്യേണ വന്നാമി ഇച്ഛാകരേണ സന്ദേശ ഭഗവാൻ സമയക്ഷാവും ഇച്ഛം നമോ ഹരിയന്താണം നമോ സിദ്ധാനം നമോ ആയരിയാണം നമോ ഉപജ്ജായണം നമ്മൾ ശുഭകാവണം ഏശോ പഞ്ചനമുക്കാറോ സ്വഭ പാവപ്രണാസനോ മംഗളാനന്ദ സദേശ്യം പദമം ഭവൈ മംഗളം ഇസ്കാരി ഭഗവാൻ പ്രസായകരെ സമയക് ദന്ത കുച്ചറാവതി കരിനിബന്ധേ സമയം കവചം ജുഗം പച്ചക്കാമി ജാവുനിയം പച്ചുവാസാമി ദൂയം തിവേണം മണേനം വായകായണം ന കരമി ന കാരവേമി തസ്തഭന്തേ പഠിക്കമാമി നിന്ദാമി കരിയാമി അപ്പാണം ഗോസ്ഥിരാമി ഇച്ഛാമി ഭമാസമണോ വന്ദ്യം ജാമിത്യായി നിശ്ചയായി മത്തേണ വന്ദാമി ഇച്ഛാകരണ സന്ദേശ ഭഗവാൻ ദയസന സന്ദേശാമോ ഇച്ഛാമി ഇച്ഛാമി ഭമാസമണോ വന്ദ്യം ജാമിത്യായി നിശ്ചയായ മത്തേണ വന്ദാമി ഇച്ഛാകരണ സന്ദേശ ഭഗവാൻ ദയസനേശാമോ ഇച്ഛാമി ഇച്ഛാമി ഖമാസമോ വന്ദ്യം ജാമിത്യായ മത്തേണ വന്ദാമി ഇച്ഛാകരണ സന്ദേശാവുപൻ സജ്ജായ സന്ദേശാവും ഇച്ഛാം ഇച്ഛാമി ഖമാസമോ വന്ദ്യം ജാമിത്യായ മത്തേണ വന്ദാമി ഇച്ഛാകരണ സന്ദേശാവുപൻ സജ്ജായ കരോ ഇച്ഛാം ദേഹാച്ചോടി ത്രണ നോക്കാരണ શરૂ કરીશો આપણે પરિષણ મહાપર્વ એનો આજે ત્રીજો દિવસ પરમાત્મા મહાવીરે એમનો અંતિમ કાળ નજદીક આવી રહ્યો છે એવું જાણ્યું. એમણે પૂર્વના ત્રીજા ભવની અંદર નંદીશયન મુનિ એમનું નામ હતું, એ ભવની અંદર વિશસ્તાનક તપની આરાધના કરી હતી અને એ આરાધના કરતી વખતે એમના મનની અંદર એક જબરદસ્ત ભાવ ઉત્પન્ન થયો. એ ભાવ હતો કે આ જગતના બધા જ જીવોને સુખી કરી નાખો, મને એવી શક્તિ મળે, મને એવી શક્તિ મળે, મને એવી તાકાત મળે કે આ જગતના તમામે તમામ જીવોને સુખી કરી દઉં, કલ્યાણ થઈ જાય જગતના બધા જ જીવોનું કલ્યાણ. કલ્યાણ કરવા માટેની આનાથી વધુ ઊંચી ભાવના કોઈ હોઈ શકે નહીં. સંયમી છે, ત્યાગી છે અને સાથે સાથે શાસ્ત્રો અને સિદ્ધાંતના જ્ઞાતા છે, એટલે એમને સંપૂર્ણ જ્ઞાન છે કે આ જગતની અંદર કેટલા જીવો છે. આપણે 7 લાખ નામના સૂત્રનો પાઠ કરીએ છીએ, 84 લાખ જીવાયોનીની વાત કરીએ છીએ, અનંતાનંત જીવોની વાત કરીએ છીએ. નિગોદના એક ગોલકની અંદર અનંતાનંત જીવો, અસંખ્ય ગોલકો, નિગોદના અસંખ્ય ગોલકો, એક ગોલકની અંદર અનંત એના પ્રદેશો ને એ પ્રદેશોની અંદર અનંત જીવો, આટલા બધા જીવો. ત્યારે આ બધી જ બાબતોના જ્ઞાતા એવા નંદીસેન મુનિના મનની અંદર એ ભાવ ઉત્પન્ન થયો છે કે મને એવી શક્તિ મળે, મને એવી તાકાત મળે કે હું બધાને સુખી કરી દઉં, બધાને સુખી કરી દઉં, કોઈ કોઈ બાકી ના રહે. આપણે આ પર્યુષણ પર્વને ક્ષમાનું પર્વ માનીએ છીએ, ક્ષમાનું પર્વ કહીએ છીએ કે આ પર્વ એટલે ક્ષમાનું પર્વ. તમે બધા અનેક વાર અનેક લોકોના સંપર્કમાં આવ્યા હશો ને અનેક લોકોએ તમને પ્રશ્ન પૂછ્યો હશે કે પર્યુષણ કોને કહેવાય. અમે નથી જાણતા પર્યુષણ કોને કહેવાય. અને વિશેષ કરીને આ દેશની અંદર કે જ્યારે લોકોએ જૈન કોને કહેવાય, જૈન ધર્મ શું છે એવું નામ પણ, જૈન શબ્દ પણ પહેલી વાર સાંભળ્યો હોય ત્યારે એને પર્યુષણ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને એ જિજ્ઞાસાનું સમન કરવા માટે આપણે જ્યારે એને કહીએ કે આ એક ફર્ગિવનેસનો અમારું પર્વ છે, આ ફેસ્ટિવલ છે અમારો ફર્ગિવનેસનો, ક્ષમાનું પર્વ છે, ક્ષમા આપવાની ભાવના આ 8 દિવસ દરમિયાન અમારે કરવાની હોય છે. પણ ક્યારે આપણે એ વિચાર કર્યો છે ખરો કે આ ક્ષમા ક્યાંથી ઉદ્ભવે છે, ક્ષમા કેવી રીતે ઉદ્ભવે, ક્ષમાનો ભાવ ઉત્પન્ન થવા માટે શું જરૂરી છે? કરુણા, એ સિવાય કોઈને જવાબ? મહેન્દ્રભાઈ તમારે નહીં, ક્યારે ઉત્પન્ન થાય? એમ જવાબ આંશિક રીતે સત્ય છે, પૂર્ણ સત્ય નથી. જવાબમાં સત્યતા છે કે કરુણા હશે તો ક્ષમા કરી શકીશું, આત્મ સ્વભાવની અંદર લઈશું તો ક્ષમા કરી શકીશું. પણ એનો પ્રારંભ ક્યાંથી થાય છે, કેવી રીતે થાય, ક્યારે કોઈને ક્ષમા આપવાનું મન થાય? માત્ર મિચ્છામી દુક્કડમ બોલી દેવાથી, માત્ર સોરી બોલી દેવાથી ક્ષમા નથી થતી. આ એક કલ્પસૂત્રકાર જ્યારે આ કલ્પસૂત્રની રચના કરે છે ત્યારે ક્ષમાની વાત કરતા એક દ્રષ્ટાંત આપે છે, બહુ અદ્ભુત દ્રષ્ટાંત છે કે એક સાધુ છે, બાલ સાધુ, વિહાર કરતા કરતા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા છે, પોતાના ગુરુ અને બીજા એમના સાધુઓનો સમુદાય સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરીને પહોંચી રહ્યા છે. ગામમાં પ્રવેશતા જ આપણને ખબર છે કે જ્યારે ગામમાં પ્રવેશીએ તો પહેલા કોની કોની દુકાનો આવે, કેવી રીતે આપણને ખબર પડે કે આ ગામમાં પ્રવેશીએ છીએ, તો પહેલા કુંભારની દુકાનો હોય, ઘડા બન્યા હોય, ઘડા મૂક્યા હોય, એટલે આપણને આ ખબર પડી જાય કે હવે આપણે ગામના પાદરે આવી ગયા છીએ. આ બાલ મુનિ જેણે આ ઘડાને કુંભારના નવા તૈયાર થયેલા સુંદર ઘડાઓ ત્યાં મૂકેલા જોયા, અને એના મનની અંદર બાળક છે, બાળ સાધુ છે, અવસ્થા અવસ્થાનું કામ કરતી હોય છે, પછી એ વૈરાગી હોય કે ત્યાગી હોય કે ભોગી હોય, એના અંદર જો જ્ઞાનનું પ્રભુત્વ વધવા માંડે તો એ જ્ઞાનના કારણે પછી બાળ વૃત્તિ, બાળ રમૂજ વૃત્તિ એ નષ્ટ પામે. પણ અવસ્થા ક્યારેક અવસ્થાનું કામ કરી લેતી હોય છે. આજે પેલા બાલ મુનિના મનની અંદર થયું કે આજે થોડીક રમત કરી નાખું એમ, એટલે નીચે કાંકરો પડ્યો તો એ લીધો અને ધડાને માર્યો. એ કાંકરો માર્યો એટલે તણી કરતો અવાજ થયો, મહારાજને મજા આવી અને ઘડો ફૂટી ગયો. કુંભારે આ જોયું કે પોતાનો એક સુંદર બનાવેલો નવો ઘડો ફૂટી ગયો, પોતે ઘડા બનાવી રહ્યો હતો, એને આ જોયું અને આ જોયું એટલે એને થયું કે કોણે આ મારો ઘડો ફોડ્યો. જોયું તો મહારાજ સાહેબ હતા. મહારાજ સાહેબે પણ જોયું કે આ કુંભારને ખબર પડી ગઈ છે, એટલે મહારાજ સાહેબે કીધું કે મિચ્છામી દુકડમ. કુંભારે સ્વીકારી લીધું એનું મિચ્છામી દુકડમ. કુંભાર પોતાના ઘડા બનાવવામાં કામમાં ફરી મશગુલ થઈ ગયો. કેટલા સાધુએ બીજો કાંકરો લીધો અને બીજો ઘડો ફોડ્યો. મજા આવી કે કેવી મજા, કેવો સુંદર અવાજ આવે છે. પેલો કુંભાર ફરી આમ થોડોક વધુ નારાજ થઈને એમની સામું જુએ છે, એટલે ફરી પેલા મુનિ કહે છે કે મિચ્છામી દુકડમ, મોટેથી બોલે છે. પેલા કુંભારને થયું કે આ થોડી કંઈક રમત રમૂજ વૃત્તિ કરી રહ્યા છે, પણ આપણે માફ કરી દઈએ. એ ફરી પોતાના કામમાં લાગે છે ને પેલા મુનિ ત્રીજો કાંકરો લઈને ત્રીજો ઘડો ફોડી નાખે છે. એટલે કુંભારને થયું કે હવે મારે કંઈક કરવું પડશે. એટલે પેલા સાધુ મિચ્છામી દુકડમ, મિચ્છામી દુકડમ, મિચ્છામી દુકડમ બોલે. એટલે કુંભાર પાછું કે ચલો હવે આને ખબર પડી ગઈ કે આવું ના કરાય. પેલા મહારાજે ફરી પાછો એક ચોથો ઘડો ફોડી નાખ્યો. એટલે કુંભાર ઉભો થયો, ઉભો થઈને એને એક કાંકરો લીધો. કાંકરો લઈને પેલા મહારાજની કાનની બૂટ હતી એ બૂટ ઉપર પેલો કાંકરો મૂકીને એકદમ દબાવ્યો. એટલે મહારાજ એકદમ ચીસમાં પડી, ઓ મા ઓ બાપ. પેલા કુંભારે કીધું કે મહારાજ મિચ્છામી દુકડમ. શું કીધું? મિચ્છામી દુકડમ. ફરી વાર દબાવી કાનનો બૂટ, ફરી માર મહારાજે ચીસ પાડી દીધી કે મિચ્છામી દુકડમ. કુંભારે કહ્યું કે મારું અને તમારું બંનેનું મિચ્છામી દુકડમ સરખું છે, એમાં કોઈ ફરક નથી. આપણા મોટાભાગના મિચ્છામી દુકડમ, આપણા મોટાભાગની સોરી જે આપણા શબ્દો છે તે આવા છે. જ્યારે આપણે મિચ્છામી દુકડમ કહીએ છીએ ત્યારે બે ઘટનાઓ અંદર ઘટવી જોઈએ, બે ભાવ અંદર આવવા જોઈએ. બે ભાવ અંદર આવવા જોઈએ. એક ભાવ છે કે હવે આવું હું ફરી ક્યારેય કરીશ નહીં, હવે હું આવું ફરી ક્યારેય પણ નહીં કરું, અને ફરી છતાંય છદ્મસ્ત છીએ એટલે ફરી કરવું પડે તો એટલી ને એટલી તીવ્રતાથી એ કાર્ય થશે નહીં. આ બે વસ્તુ જો થાય તો જ એ મિચ્છામી દુકડમ સત્ય બને છે, અને તો જ આપણી જે પાપથી પાછા હટવાની ક્રિયા છે, પ્રતિક્રમણની ક્રિયા છે, તેમાં પ્રાણ પુરાય છે. નહીં તો આપણી ક્રિયાઓ નિષ્પ્રાણ બની જાય છે. ક્રિયા કરીએ છીએ પણ ક્રિયાથી કઈ જ ફરક નથી પડતો. આ એક એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે આપણા ઉપર, આપણે રાત પડી છે, દિવસ શરૂ, રાત વીતી ગઈ છે, દિવસ ઉગ્યો છે, દિવસના પ્રારંભમાં આપણે આપણા દેહને સ્વચ્છ કરવા માટે સ્નાન કરવા જઈએ છીએ, પાણી પડે છે પણ પલળતા નથી, આવી સ્થિતિ છે. પાણી પડે છે ઉપરથી પણ પલળતા નથી. આ જો આવી જ રીતે આપણી ભાવ શૂન્ય ક્રિયાઓ હોય તો અનેક અનેકની અનંત ભાવો વીતી ગયા અને ક્યારેય પણ નિષ્પાર ના થયો એમાં એકનો વધારો થઈ જશે, એક આંકડો ઉમેરાઈ જશે, અને આમાં બીજા કેટલા ઉમેરાશે એની કલ્પના આપણે કરી શકીશું નહીં. એટલે શાસ્ત્રકારોએ કીધું કે જો એની એ જ રીતે આ હંમેશા સોરી બોલાયા કરે તો બે મહાન દોષોનો આપણે સેવન કરીએ છીએ. હવે આ યાદ રાખવાનું, બે મહાન દોષોનું સેવન કરીએ છીએ એની એ જ ભાવથી જો ક્રિયા થતી રહે. એક વર્ષ ગઈકાલ આપણે પ્રતિક્રમણ કર્યું હતું, ગઈકાલ આપણે મિચ્છામી દુક્રમ કર્યું હતું, અને એ મિચ્છામી દુક્રમ કર્યા પછી આ વર્ષ દરમિયાન એટલે 360 દિવસ દરમિયાન 360 દિવસમાં જ્યારે જ્યારે નિમિત્તો ઉભા થયા તે નિમિત્તોમાં જે ગયા વર્ષની પહેલાની જેવી પ્રવૃત્તિઓ હતી એવીને એવી જ પ્રવૃત્તિઓ એને એ જ ભાવથી જો પ્રવૃત્તિઓ થતી રહે તો આપણે સમજવાનું કે આપણું ગયું મિચ્છામી દુક્રમ નકામું હતું. અને એટલે જાગી જવાનું છે ને, એટલે આપણને યાદ કરાવવામાં આવે છે કે આજે કયો દિવસ છે, કેટલામો દિવસ છે તે આપણે સૌ જાણીએ છીએ, પણ એની પાછળ યાદ કરાવવા પાછળ એક જ મોટામાં મોટો ઉદ્દેશ, એક જ મોટામાં મોટી ભાવના એ રહેલી કે 2 દિવસ નીકળી ગયા છે, સરકી ગયા છે આત્માથી. હવે હજુ આપણી પાસે 6 દિવસ પડ્યા છે અને એ 6 દિવસની અંદર આત્મ મંથન કરી અને એવા ભાવમાં પહોંચીએ કે આપણે જે કાંઈ મિચ્છામી દુક્રમ કહેવું છે, કરવું છે, ક્ષમા કરવી છે, એ ક્ષમા એવી ક્ષમા હોવી જોઈએ કે જે ક્ષમા ગયા પર્યુષણમાં થઈ હતી એના કરતા 1 ડગલું 2 ડગલા 5 ડગલા એકાદ કૂદકો, એકાદ એવો જંપ હોય કે જે આવનારા આખા જીવનને બદલાઈ નાખનારો હોય. આપણે જગતને નથી બદલી શકવાના એવું અહીંયા બેઠેલા નાનાથી માંડીને મોટા સુધીના, કાળા વાળવાળાથી માંડીને બધા જ સફેદ વાળવાળા અને એનાથી પણ વધુ અનુભવી કે જેની તાલ પડી ગઈ છે, એ બધા જ જાણે છે કે આપણે જગતને સુધારી શકવાના નથી, નથી અને નથી. છતાંય નિમિત્ત મળે છે ત્યારે આપણે ડાપણ કર્યા વગર રહી શકતા નથી, નથી ને નથી. એ આપણી નબળાઈ છે સૌથી મોટામાં મોટી, અને એ જ ભૂલો કરાવે છે, એ જ આપણને ફરીને ફરી એમાં એ જ કાર્યની અંદર લાગેલા રાખે છે. જો આપણે જગતને નથી બદલી શકવાના તો કોને બદલવાનું છે, શું બદલવાનું છે, આ મનુષ્ય જન્મ પામીને શું કરવાનું છે? પરમાત્માએ જે આપણે શરૂઆત કરીએ એમાં પહેલી વાત કરી કે પરમાત્માએ જે એમની અંતિમ દેશના આપી એમાં અંતિમ દેશનામાં ગૌતમ સ્વામીને લક્ષ્યમાં રાખીને એક વાત કરી, દુમ્મ પત્તય નામનું અધ્યયન, દ્રુમ એટલે ઝાડ અને એનું પત્રક એટલે પાંદડું, ઝાડના પાંદડાનું દ્રષ્ટાંત લઈને ભગવાન ગૌતમ સ્વામીને કેન્દ્રમાં રાખે છે. પણ એમને કહેવું તો આ જગતના તમામ જીવોને છે, પણ સૌથી પહેલા એ ગૌતમ સ્વામીને કહે કે સમયમ ગોયમ માપમાયે, હે ગૌતમ તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. આ જે જન્મ મળ્યો છે એ જન્મ એ બહુ જ મોટામાં મોટો અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે. એની ક્ષણે ક્ષણ આપણા જીવનમાંથી જો વહી જાય, સરકી જાય, તો એના સૌથી મોટામાં મોટા દોષી આપણે પોતે છીએ, બીજું કોઈ જ નથી. એ ક્ષણોનો ઉપયોગ કરીને દિવ્ય બનવાનું છે, ભવ્ય બનવાનું છે, અમર બનવાનું છે, અજરામર સ્થાન પ્રાપ્ત કરવાનું છે. પણ એ બધા શબ્દો બહુ ભારેખમ શબ્દો છે, શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એની ચર્ચા અહીંયા કરે છે કે હે ગૌતમ તારે એક ક્ષણનો પણ પ્રમાદ નહીં કરવો જોઈએ. એ કહે છે કે આ ઝાડના પાંદડાને તું જો, કે પાંદડું જે ઉગે છે ત્યારે એકદમ સુંદર હરિયાળું ચમકતું આમ થનગમતું હોય છે, પણ થોડા દિવસ થાય અને પીળું પડીને ખરી પડે છે. એવી જ રીતે આ જન્મની અંદર અત્યારે આ ક્ષણે જે આપણે જીવન જીવી રહ્યા છીએ એવું જ તરવરાત ભરેલું પ્રત્યેક દિન સુધી રહેશે નહીં, એ પણ ધીરે 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 ખરતું જશે. આપણને અનેક મહાત્માઓએ, અનેક લોકોએ આ પ્રશ્ન આ બાબતે આપણને ચેતવ્યા છે, પણ આપણે એને ક્યારેય લક્ષમાં લીધું નથી.
એટલે જુદા જુદા દ્રષ્ટાંતો આપ્યા, એટલે જુદી જુદી વાતો કરી કે ભાઈ જાગો, કરવા જેવું આ છે, કરવા જેવું આટલું છે, થોડાક જાગી જાઓ.
જાગવાની જયારે વાત આવે છે ત્યારે હંમેશા મને બહુ આમ એ થાય છે કે આપણે જાગવાની વાત કરીએ છીએ, કોને જગાડવા? જે ઊંઘી ગયો હોય એને જગાડી શકાય, જાગતો હોય ને ઊંઘવાનો દોડ કરતો હોય એને કેવી રીતે જગાડી શકાય? એને ક્યારેય ના જગાડી શકાય. એને તમે બૂમો મારો, એને નગારા વગાડો, એને દુંદુભીઓ વગાડો તો આપણે એને જગાડી ન શકીએ, કેમ કે એ તો જાગતો જ પડે છે.
બસ આપણી ઊંઘ પણ એવી છે કે આ આ જગ્યાએ આપણે અહીંયા 12:30 સુધી હું ઢોલ નગારા વગાડ્યા કરીશ અને આ પર્યુષણ વીતી જશે અને ફરી પાછું બીજું પર્યુષણ આવશે અને બીજા કોઈ ઢોલ નગારા વગાડનાર પણ આવી જશે. આ પરમાત્મા એને મહાવીર ગૌતમ સ્વામીને કહે છે કે એ ગૌતમ સમયમ ગોયમમાં પમાય, એક વાર કહી દીધું પણ પરમાત્માને સંતોષ નથી થયો. એક વાર કહી દીધું પણ ના થયો સંતોષ, એક દ્રષ્ટાંત આપી દીધું. અને એમણે ફરી કહ્યું કે હે ગૌતમ, એક વસ્તુનો વિચાર કર, કોઈક માણસને તરસ લાગી છે, ઉનાળાનો બપોર છે, ગ્રીષ્મ ઋતુ છે, આગ જરી રહી હોય એવો તડકો પડી રહ્યો છે અને રસ્તા ઉપર ચાલી રહ્યો છે, ચાલતા ચાલતા તરસ્યો થયો છે. તરસ લાગે ને ત્યારે ખબર પડે આપણને કે પાણીના બિંદુની કિંમત કેટલી છે. તરસ ના લાગે એને શું ખબર પડે? એવા એક તરસ્યા માણસને કોઈક પાણી પાનાર મળી જાય, એ પાણી પાનાર મળી જાય એટલે કેટલો આનંદ થાય. એ કઈ બીજું કોઈ પાત્ર ન હોય ત્યારે અંજલિ લઈને ઉભો રહે, અંજલિ કરે, અને અંજલિ કરે ત્યારે પેલો એની પાસે જે પાત્ર છે, ખડો છે કે કળશ છે કે જે પણ છે, બોટલ છે, એમાંથી પાણી નાખે. પાણી નાખે ત્યારે એ વિચાર કરે કે આ પાણી તળાવનું હશે કે સરોવરનું હશે, આ પાણી નદીનું હશે કે ફલાણી નદીનું હશે, ગંગાનું હશે કે જમનાનું હશે, આ પાણી કોઈ સ્ત્રી કુંવારી સ્ત્રી લઈ આવી હશે કે સૌભાગ્યવતી સ્ત્રી લાવી હશે, આ સવારે લાવેલું પાણી હશે કે સાંજે લાવેલું પાણી હશે, આ પાણી હંમેશા માટીના વાસણમાં મૂકેલું હશે કે ધાતુના વાસણમાં મૂકેલું હશે, આ પાણી મીઠું હશે કે ખારું હશે. આવો વિચાર કરવા લાગે તો એ વિચાર કરતા કરતા પેલી અંજલિની અંદર પડેલા છિદ્રો, બે આંગળીઓ વચ્ચેના જે ભાગ છે, એ ભાગમાંથી પાણી તો નીચે વહ્યું જશે. પાણી તરત્યાની રાહ નહીં જુએ, પાણી તો વહ્યું જશે અને એ તરસ્યો માણસ તરસ્યો જ રહેશે. એવી રીતે કહે છે કે તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ, નકામી બાબતોનો વિચાર કરવામાં તારા જીવનની મહત્વની ઘડીઓને તું વ્યર્થ ન કરી દેતો. આવા કેટલા બધા દ્રષ્ટાંતો આપે છે અને દરેક ગાથાની બીજી પંક્તિ આવે કે સમયમ ગોયમ માપમાય. એટલે એક યુરોપિયન સ્કોલરે એનો અર્થ કર્યો કે 18 વાર કહ્યું છે એમાં, ભગવાને 18 વાર ગૌતમને આવું કહ્યું કે ગૌતમ તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. એટલે પેલા યુરોપિયન વિદ્વાને કીધું કે 18 વાર કહેવાની જરૂર કેમ પડી? કેમ કે ગૌતમ બહુ પ્રમાદી હતા, બહુ પ્રમાદી હતા એટલે ભગવાને આવું કહેવું પડ્યું. આપણા તરફો આવા જો વિતર્ક બની જાય, કુતર્ક બની જાય તો ઘણું બધું સાંભળીને કશું પામીએ નહીં. ખરેખર ભગવાનને આ વાત ગૌતમ સ્વામીને કહેવી પડે એવા ગૌતમ સ્વામી હતા જ નહીં. ગૌતમ સ્વામીના દ્વારા આપણને આ વાત કરવી હતી અને આવનારા સમયની અંદર દરેક જીવની અંદર જાગૃતિ આવે એના માટે આ વાત કરવાની હતી. એટલે કહે છે કે જાગી અને વિચાર કરવાનો છે અને એ વિચાર કરતી વખતે એ ભાવ આવવો જોઈએ કે હું જે મિચ્છામી દુક્કડમ કહી રહ્યો છું એ મિચ્છામી દુક્કડમની અંદર મારો ક્ષમાનો ભાવ હોવો જોઈએ. આવી જાગૃતિ પૂર્વક નો ક્ષમા નો ભાવ આવે, અવેરનેસ હોવી જોઈએ. સોરી બોલતી વખતે આપણે એક કમિટ કરીએ છીએ કે આવું હવે ફરી નહીં થાય. સોરી જો એ આદતમાં પરિવર્તિત થઈ જાય તો સોરી બોલવું સહજ બની જાય, આદત પડી જાય, પણ એની પાછળ એનો ઉદ્દેશ કઈ ન રહે. ખરેખર એ શબ્દ પાછળ આપણું કમિટમેન્ટ છે કે આ પછી આવું કાર્ય હું ફરી નહીં કરું. ત્યારે પેલાને ભરોસો પડે છે સામેવાળાને, અને એ જ્યારે માફ કરે છે ત્યારે એના કમિટમેન્ટ સાથે બોલાયેલા શબ્દોને એ માફ કરે છે. કમિટમેન્ટ વગરના શબ્દોને જો એ માફ કરે તો પછી બે ચાર વાર પછી એમ કહે કે ભાઈ આને તો સોરી બોલવાની આદત છે, તમે ધ્યાન રાખજો. અત્યારે બોલી નાખશે, બૂમા બૂમ કરશે, ફરી સોરી કહેશે, અને ફરી પાછી એની એ જ વાત આવશે ત્યારે એનું એ જ બોલ્યા કરશે. એટલે એની માફીનો કોઈ મતલબ નથી. આ એક પ્રકારની માફી છે, જે પ્રકારે પેલા સાધુએ કાંકરાથી ઘડા ફોડ્યા અને સાધુએ એમને ટકોર કરી કે મહારાજ નિશાની દુકડમ એ ખાલી શબ્દો નથી, એની પાછળ તો બહુ ઊંડો ભાવ ભરેલો છે. આ જ્યારે થાય ત્યારે આપણે બે વાતની જે ચર્ચા કરીએ છીએ એમાંની એક વાત કે જો આપણે એ ભૂલ ફરી કરીએ એના એ જ ભાવથી તો બે દોષ કહીએ છીએ. એક મૃષાવાદ, એ ખોટું બોલીએ છીએ. આપણે જે જગતને ભરોસો આપવા માટે આપણે મિથ્યાની દુકડમ બોલીએ છીએ, પણ આપણે એની પાછળના ભાવને પકડતા નથી એટલે ખોટું બોલ્યા. એટલે મૃષાવાદનું પાલન કર્યું, મૃષાવાદ રૂપી દોષ સેવ્યો. અને બીજું માયા કરી કે હું સારો છું, સત્ય છું એવું દેખાડવા માટે આ બોલી રહ્યો છું. તો એ માયા કરી, અંદરથી તો કપટ ભરેલું છે, બહારથી દેખાડું છું કે હું સારો છું. અને જો હું અહીંયા સોરી ના બોલું તો લોકો મને કહે છે કે આને આટલી આ તમા નથી, આટલો સિવિલાઇઝ નથી, આ કેવો માણસ છે, લાગે છે કે ઇન્ડિયાથી નવો આવ્યો લાગે છે. કેમ હશો જો મહેન્દ્રભાઈ? તો આપણને એમ લાગે છે કે આ એક સભ્ય સમાજનું બોલવાનું, આ સભ્ય સમાજનું વર્તન છે, આ વર્તણૂક છે એટલે બોલીએ છીએ. પણ ધર્મશાસ્ત્ર કહે છે કે તમે જે કંઈ કરતા હો એની પાછળ જો આ વાત હોય તો એક ક્રિયા દ્વારા બે પાપનું સેવન કરી રહ્યા છો, એક માયા સેવી રહ્યા છો, બીજો મૃષાવાદ સેવી રહ્યા છો. માયા અને મૃષા એ બે દોષોને ટાળવાના છે, ને એ બે દોષો થોડી જાગૃતિ આવે, થોડા જાગી જઈએ તો આપોઆપ આગળ વધવા માંડીએ. અતિ મુક્તક આજે આપણે પર્યુષણ પર્વની જ્યારે આરાધના કરીએ છીએ ત્યારે કેટલાક મહાપુરુષો કે જેમણે ખરેખર આરાધના દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરી નાખ્યું, ને એક એવી ઘટના, એક નાનકડી ઘટના જેને એક આખા જીવનને બદલી નાખનારી બની જાય એવી ઘટનાઓ, એમાંની કોઈક ઘટના આપણા હૃદયને સ્પર્શી જાય, કોઈક વાત આપણા હૃદયને સ્પર્શી જાય તો આપણું સાંભળ્યું સાર્થક થઈ જાય. એક બાલ મુનિ અતિ મુક્તક, નાના મુનિ, નાના છે, સવાર પડી છે અને ભૂખ લાગી ગઈ છે. બાળક છે, સાધુ બની ગયા છે, ભૂખ લાગી છે, એટલે પાત્રા જે સાધુ ભગવંતના જે પાત્ર હોય એનો પરિવલ્યન કરી અને ગોચરી લેવા નીકળી ગયા. ગોચરી લેવા નીકળ્યા, કોઈક બહુ મોટા શેઠના ઘરે પહોંચી ગયા, ધર્મલાભ કહીને ઉભા રહ્યા. એટલે શેઠાણી એકદમ જુએ છે, ઘડિયાળ સામે જુએ છે, તો ખબર પડી કે હજુ તો નૌકાશી આવી નથી, નૌકાશી નો ટાઈમ આવ્યો નથી, ને એ પહેલા મહારાજ સાહેબ આવી ગયા. એટલે મહારાજ સાહેબ ને કહે છે કે બહુ ઉતાવળ છે એમ. શેઠાણી બીજું કશું બોલતા નથી, એટલું જ પૂછે છે કે બહુ ઉતાવળ છે, બહુ મોડું થઈ ગયું છે, બહુ ઉતાવળ છે, એક જ શબ્દ, એક જ વાક્ય બોલ્યા છે કે બહુ ઉતાવળ છે. એટલે આ મુનિ તો જ્ઞાની હતા પાછા, એટલે બહુ એવો જવાબ આપ્યો. એમને ખબર પડી ગઈ કે આ ભૂલ થઈ ગઈ કે હું વહેલો નીકળી ગયો છું અને વહેલો પહોંચી ગયો છું. એટલે એમ કહે છે કે જે જાણું છું એ નથી જાણતો અને જે નથી જાણતો એ જાણું છું એટલે ઉતાવળ છે. શેઠાણી મૂંઝાઈ ગયા કે આ શું જવાબ આપ્યો, કે જે જાણું છું એ નથી જાણતો અને નથી જાણતો એ જાણું છું એટલે વહેલો આવી ગયો. આ મુનિએ એટલો અદભુત જવાબ આપ્યો, એટલો અદભુત જવાબ આપ્યો કે શેઠાણી વિચાર કરતા થઈ ગયા. એટલે એને પૂછ્યું કે મારા સાહેબ શું, તો કે જો મને એમ કે તમે એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો કે બહુ મોડું થઈ ગયું, બહુ ઉતાવળ છે, એટલે આટલી બધી વહેલી દીક્ષા લેવાની શું જરૂર હતી, કે આટલી વહેલી ભૂખ લાગી જાય તો આટલી વહેલી દીક્ષા લેવાની શું જરૂર હતી, એનો મેં જવાબ આપ્યો. તો કે શું જવાબ, આનો અર્થ શું, તો કે હું જાણું છું કે મૃત્યુ છે પણ ક્યાં ક્યારે કેવી રીતે આવશે એની મને ખબર નથી, હું જાણું છું પણ નથી જાણતો, આ એટલે હું નીકળી ગયો છું ઘરમાંથી. આપણને સૌથી મોટામાં મોટો ભય હોય આજે તો એ મૃત્યુનો છે. મરવાનું છે આપણે સૌ જાણીએ છીએ, કોઈ એમાં મિનમેક નથી કરવાનું, એ આપણે પણ જાણીએ છીએ. અને જ્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ મૃત્યુ તો નિશ્ચિત છે એટલે એની આપણને બહુ ચિંતા નથી, પણ જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થા અને એ અવસ્થાના એક એક દિવસો પસાર કરવા અને એ ક્યાં કેવી રીતે શું થાય, ક્યારેક બાથરૂમમાં પડી જઈએ, ક્યારેક ક્યાંક અથડાઈ જઈએ, ક્યારેક ક્યાંક સ્પર્શુક થઈ જાય, કોઈ પૂછે તો સંભળાય નહીં, હે શું માં જિંદગી વીતે, હે કોઈ બી કઈ પૂછે એટલે હે શું કીધું, શું કહ્યું આમાં, હે ને શું, હે ને શું માં જતું રહે, આવી જિંદગી થઈ જાય. અને ક્યારેક બધાય સ્વજનોથી છૂટા રહીને ક્યાંય એવી જગ્યાએ રહેવું પડે કે આપણા માટે જીવન દુષ્કર બની જાય, એની ચિંતા છે. એટલે આ મુનિ આજ એમ કહે છે કે જે જાણું છું તે નથી જાણતો. તો પછી પેલા શેઠાણી કે પણ જે નથી જાણતા અને જાણો છો એનો અર્થ શું, તો કે હું નથી જાણતો કે કઈ ગતિમાં જઈશ, હું મને એ ખબર નથી કે કઈ ગતિમાં જઈશ, પણ એ જાણું છું કે જઈશ નિશ્ચિત, મારી ગતિ છે, એટલે જો હું બરાબર જીવન નહીં જીવું તો દુર્ગતિમાં જઈશ, મારી દુર્ગતિ ના થાય એટલા માટે હું વહેલો નીકળી ગયો છું સંસારમાંથી. આવા અદભુત મુનિ એકવાર નીકળતા વિહાર કરતા કરતા ગૌતમ સ્વામીના શિષ્ય છે અને ગૌતમ સ્વામીના શિષ્ય હોવાની સાથે એને આટલી બધી બુદ્ધિ છે, પણ એ જ્યારે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એ વખતે ત્યાં એક નાનકડું તળાવ જોયું અને એ તળાવની અંદર એમને પોતાના પાત્રો લાકડાના પાત્ર અંદર મૂક્યા, તરવા લાગ્યું પેલું પાત્રો. પાછળ ગૌતમ સ્વામી આવ્યા, ગૌતમ સ્વામી કીધું કે આવું સાધુને કલ્પે નહીં, બહુ મધુર શબ્દોમાં પણ ઠપકો કે આવું સાધુને કલ્પે નહીં. તરત પેલું લઈ લીધું, પાત્રું લઈ લીધું, સાફ કરી દીધું, મંદિર ભગવાન પાસે આવ્યા છે. ગૌતમ સ્વામી આવ્યા છે, અતિમુક્તક કુમાર સ્વામી આવ્યા છે. અને એ વખતે અતિમુક્તક પહેલો પ્રશ્ન ભગવાનને પૂછે છે કે ભગવાન આમે કર્યું એ ખોટું કર્યું, તો કે હા નિશ્ચિત ખોટું કર્યું, કારણ કે સાધુને અપકાયના જીવોની કિલામણા થાય એવું કોઈ પણ કાર્ય કરાય નહીં. તમે અપકાયના જીવોને તો દુઃખી કર્યા, પણ એ દુઃખી થયા એની સાથે તમને આનંદ પણ થયો. એટલે ભગવાનની વાણી સાંભળ્યા, આ સાંભળ્યા પછી સાધુનો એક નિયમ છે, કર્તવ્ય છે કે જ્યારે પણ ઉપાશ્રયની બહાર નીકળે અને ફરી પાછા આવે, વિહાર કરીને પાછા આવે અથવા માત્ર દર્શન કરીને, દેરાસરમાં દર્શન કરીને પણ પાછા આવે, તો એમણે ઇરિયા વ્યમ કરવી પડે. આપણે જેવી રીતે સામાયિક લેતી વખતે ઇરિયા વ્યમ કરીએ છીએ, જેવી રીતે ચૈત્ય વંદન કરતી વખતે ઇરિયા વ્યમ કરીએ છીએ, પ્રતિક્રમણ કરતી વખતે ઇરિયા વ્યમ કરીએ છીએ, આજે આ અતિમુક્ત ઇરિયા વ્યમ કરતા કરતા કહે છે ઈચ્છા કારણે સંધિ સહ ભગવાન ઇરિયા વ્યમ પરિક્રમા. બહુ અદભુત શબ્દો છે. ઈચ્છા કારીણે શબ્દ મૂક્યો છે. ઈચ્છા, હું મારી ઈચ્છાથી આ ઇરિયાવયમ કરું છું. ઈચ્છા યોગ છે. યોગનું પહેલું પગથિયું છે કે માણસને યોગનો પ્રારંભ ત્યારે થાય કે જ્યારે એને ઈચ્છા થાય. બાકી આપણે ટીવીની અંદર હાથ લાંબા કરો, ઊંચા કરો, નીચા કરો, શ્વાસ લો, શ્વાસ છોડી દો એવું સાંભળીને એમ માનતા હોય કે આ યોગ થઈ ગયો, તો એ યોગ નથી થતો. પહેલો યોગનો નિયમ છે કે પહેલી અંદરથી ઈચ્છા ઉત્પન્ન થવી જોઈએ. અને શાસ્ત્રોની અંદર તમે કોઈ પણ ક્રિયા જુઓ તો એ ક્રિયાનો પ્રારંભ ઇરિયાવયમથી થાય છે, અને ઇરિયાવયમનો પ્રારંભ ઈચ્છા કારીણથી થાય છે, અને એનો અર્થ થાય છે કે મારી ઈચ્છાથી હું આ કરી રહ્યો છું. આજે અતિમુક્ત કેમ કહે છે, શાસ્ત્રકારો કહે છે કે એના એક એક શબ્દોની અંદર ડૂબી ગયા છે, ડૂબી ગયા છે કે ઈચ્છા કારીણ આજે હું એ ઈચ્છાથી હું પ્રતિક્રમણ ખમાવવા માંગુ છું. જતા આવતા રસ્તામાં મારા દ્વારા અજાણતામાં, જાણીને અજાણતામાં જે કઈ જીવોની કિલામણા થઈ છે એ બધાને હું ખમાવી દેવા માંગુ છું. ઈચ્છા કારણે સંદેશ ભગવાન ઈરિયા વયમ પરિક્રમામી, હું ઈરિયા વયમ એટલે જતા આવતા મારા માર્ગમાં, પરિક્રમામી એટલે હું એનું પ્રતિક્રમણ, એને હું ખમાવવા માંગુ છું. બસ આ શબ્દોની અંદર ખોવાઈ ગયા, એ ડૂબી ગયા કે આજે મેં એક મહાન દોષનું સેવન કરી લીધું, સાધુને ન કલ્પે એવા આચારનું આચરણ કરી લીધું અને મારાથી આવું થઈ ગયું, એટલે મારે આજે એને ક્ષમા કરી દેવી છે, એ જીવોને ક્ષમા કરી દેવી છે. અને એક એક શબ્દો બોલતા ગયા અને એની અંદર અંદરથી ભાવ આવતો ગયો, ખમાવતા ગયા, અને ઇરિયાવયમ કરતા કરતા કર્મો ખપી ગયા અને કેવળ જ્ઞાન થયું. ઇરિયાવયમ આપણે કેટલી જિંદગીમાં કેટલી વાર કરી, દીપિકાબેન કેટલી વાર કરાવરાવો છો? તમે એમ કહો તો હું ભાવ પ્રતિક્રમણ કરાવું છું એટલે એમાં આવે નહીં ઇરિયાવયમ? હા, કે એમાંય આવે? આવે ને, તો લો બધામાં આવે ઇરિયાવયમ. જૈન ધર્મની બધી ક્રિયામાં ઇરિયાવયમ આવે. કેટલા કર્યા ઇરિયાવયમ? ગણી ન શકીએ એટલા. તો ક્યારે એ ભાવ ના અતિ મુક્ત ખાલી ઇરિયાવયમથી કરી ગયા, ઇરિયાવયમ આવ્યું ને. તો એ ખરું મિથ્યા મિત્રમ જયારે એ બોલ્યા છે છેલ્લે કે દિવ્યા ઓગ્રોવ્યા સંચામ દુકરમ, અંદરથી એ ધ્વનિ નીકળ્યો છે કે હું આ જીવોને ખરેખર ખમાવું છું. આવો ભાવ આવી જાય, આવી ભાવના અંદરથી પેદા થાય એના માટે આ પર્વ છે. આ પર્વનું આયોજન શેના માટે છે? એના માટે. બાકી આપણે આપણી આરાધનાની અંદર આપણે નવકે એવું એક કુંડાળું બનાવી લઈએ કે મારે આ કુંડાળાની અંદર રહેલા જીવોને જ ખમાવવાના છે, આની બહારના જેટલા જીવો છે એને કંઈ ખમાવું કે ના ખમાવું બહુ ફરક પડે નહીં. આપણું કુંડાળું આપણી બુદ્ધિથી દોરેલું એક કુંડાળું છે. હવે આ ક્ષમાપનાનું તત્વ છે એને સમજવાનું છે. આપણું ક્ષમાપનાનું ક્ષેત્ર એટલે આપણું એક દોરેલું કુંડાળું. બહુ સુંદર વાત છે, હું તમને કહું તો તમને આખી આ કુંડાળાની રમત શું છે, આપણે શું રમત રમી રહ્યા છીએ એ તરત સમજાઈ જશે. રત્નીશ નું નામ તો તમે બધાએ સાંભળ્યું છે. રત્નીશ ભારત છોડીને અમેરિકામાં આવી ગયા. ઓશો તો મારા કરતા વધુ જાણે છે. ઓશો રજનીશ, ભગવાન રજનીશ ભારત છોડીને અમેરિકા આવ્યા. અમેરિકામાં આવ્યા ને એ વખતે પ્રેસિડેન્ટ રેગન હતા. રેગન એક દિવસ એમનો એક ફોટો છાપામાં છપાયો હતો. એ ફોટામાં રેગનને વાંદરા પાડવાનો શોખ હતો. તમને લોકોને યાદ હશે કે નહીં એ ખબર નહીં. એ ફોટામાં વાંદરા સાથે રમતા એવા રેગનને બતાવવામાં અને નીચે લખેલું કે પ્રેસિડેન્ટ રેગન વિથ મંકી. અને એના ઉપર એક ટકોર કરી રજનીશે કે આમાંથી કોણ પ્રેસિડેન્ટ અને કોણ રેગન, આપણે કોણ મંકી એ નક્કી કરવું મુશ્કેલ છે.
અને આમાંથી વિવાદ શરૂ થયો. આજે આખા વિવાદનું મૂળ છે એ છે રીગન અને રજનીશની કોન્ટ્રાવર્સી શરૂ થઈ. એમાં બીજા ઘણા બધા કારણો હતા, પણ મૂળ કારણ આ એક જબરદસ્ત ટકોર. પછી તો સમય થોડો વીતી ગયો અને રજનીશે એક બુક લખી, એ બુક પબ્લિશ કરી. પબ્લિશ કરવામાં ડેડિકેશન કરવાનું હતું. ડેડિકેશનના પેજ ઉપર રજનીશે લખ્યું કે આ પુસ્તક હું માનવ જાતને સમર્પિત કરું છું. શું લખ્યું? કે આ પુસ્તક હું માનવ જાતને સમર્પિત કરું છું. અને નીચે બ્રેકેટમાં લખ્યું કે પ્રેસિડેન્ટ રેગન અને એના સેક્રેટરીને છોડીને. શું લખ્યું? આખી માનવ જાતને સમર્પિત કરું છું, પણ આ બે વ્યક્તિને છોડીને. હવે એને કુંડાળું તો બહુ મોટું દોર્યું, પણ એમાં બે જીવ રહી ગયા. અને બે જીવ રહી ગયા એટલે એનું મિચ્છામી દુકડમ, એનું ડેડિકેશન, એનું સમર્પણ દૂષિત થઈ ગયું. તમે બહુ સરસ દૂધપાક બનાવી દો. દીપિકાબેન આજ જમાડવાના દૂધપાક કે નહીં? આજે તા એ લોકો જમાડવાના. આપણે બહુ સરસ દૂધપાક બનાવીએ. આમ તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે વાણિયાઓ છે ને હંમેશા સડેલી કેરી ખાય, કોઈ દિવસ સારી કેરી ખાઈ ના શકે. કેમ કે કેરીની સિઝન શરૂ થાય એટલે સરસ મજાની કેરીઓ બહુ બધી ખરીદી આવે, અને પછી કહે કે ભાઈ જેમ જેમ પાકી જાય એમ ખાઈશું. એ બધી કંઈ એમ નક્કી ના હોય કે આ કેરી આ ડેટ પાક છે આ પાક છે, પણ થોડી રાહ જોઈએ એટલે થોડીક બગડેલી કેરી, એટલે પહેલા દિવસે બગડેલી ખાય એટલે બીજા દિવસે બાકી બીજી બગડી જાય, બીજા દિવસે બગડેલી ખાય, ત્રીજા દિવસે થોડી વધુ બગડે, એટલે ત્રીજા દિવસે ખાવાનો ભાવ તો સડેલાનો જ આવે અને ખવડાવવાનો ભાવ પણ આવો જોઈએ. હવે એનું રહસ્ય, ખાવાનું તો આપણે આવું જ હોય છે, પણ ખવડાવવાનું દૂધપાક બનાવવાનો હોય. અહીંયા તો હવે તમને ઝીરો ફેટ ના આમ તેને એવું બધું મળે છે, પણ ઇન્ડિયાની અંદર જયારે આવો પ્રસંગ હોય એને દૂધપાક બનાવવાનો હોય એટલે સારામાં સારું દૂધ લઈ આવે, કેસર લાવે, ફલાણી વસ્તુ લાવે, બધું કરે. પછી એમ વિચાર કરે કે જો ચોખા છે ને અમે ચડી જ જવાના છે, એટલે બાસમતી નાખવાના બદલે કણકી નાખી દો. કણકી પડી છે એ નાખો, ખાનારને ક્યાં ખબર પડવાની છે? ખાવાનું તો કણકી વાળો દૂધપાક હોય કે તૂટેલા પેલા ચોખાના દાણા હોય. તો આ આપણી વૃત્તિ છે. આ વૃત્તિથી આપણે સાચું આતિથ્ય નથી કરી શકતા. આપણી અંદર જ્યાં સુધી સમગ્ર જીવોને સમાવી લેવાનું કુંડાળું ના બને, એક પણ જીવ એમાંથી બાકી ના નીકળી જાય, ત્યારે ક્ષમાપના સાચી થાય ત્યાં સુધી ના થાય. જયારે આપણે શું કરીએ છીએ, આપણું જયારે લિસ્ટ હોય, અત્યારથી બની ગયું હશે કે નિચ્છામી દુકડમમાં ના કોને કેટલા ફોન કરવાના છે, કોને કોને કરવાના છે, સાંજે સંવત્સરીનું પ્રતિક્રમણ પત્યા પછી ઇન્ડિયામાં કોને કરવાના છે, અમેરિકામાં કોને કરવાના છે, એ બધું લિસ્ટ બની જાય. પણ એમાં જેની જોડે નિચ્છામી દુકડમ સાચું કરવાનું છે એનું નામ ના હોય, બધા નામો હોય પણ એને આપણે નિચ્છામી દુકડમ ના કરીએ. એટલે આપણું જે કુંડાળું છે, આપણે બનાવેલું કુંડાળું છે, આપણું કુંડાળું આપણું પોતાની કલ્પનાનું કુંડાળું છે, અને એ એક ધર્મ સાથે આત્મા સાથે આપણે રમત રમી રહ્યા છે, અને આવી રમત અનાદિકાળથી રમી રહ્યા છે. એટલે અનંતવાર આપણે કદાચ આ પર્યુષણની આરાધના કરી હશે, પણ એ સાચા નિચ્છામી દુકડમમાં ત્રિમુક્તકનું નિચ્છામી દુકડમ ના થયું. પેલા બાળ મુનિનું અસ જેને ઘડા ફોડનાર બાળ મુનિનું નિચ્છામી દુકડમ આપણું થઈ જાય, અને એના કારણે જે તરવું જોઈએ તેનાથી આપણો નિસ્તાર થવો જોઈએ એ નથી. પરમાત્મા મહાવીરે એ વખતે વિચાર કર્યો નંદીશહેરના ભવની અંદર કે મને શક્તિ મળે તો હું આખા જગતને, જગતના ચૌદે રાજલોકના તમામે તમામ જીવોને હું સુખી કરી દઉં, અને એવી શક્તિ મને મળવી જોઈએ એવો ભાવ ભાવ્યો. આવો ભાવ ભાવ્યો એટલે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. એટલે જયારે આપણે સ્નાતર પૂજા કરીએ છીએ ત્યારે એ પંક્તિ આપણને ઘણી વાર સાંભળી હશે, બોલ્યા આવીશું કે સુતી રસ ઢળતે તિહા બાંધતા તે શંકર નામ નિકાચતા. અહીંયા સુચી રસ, સુચી એટલે પવિત્ર, રસ એટલે ભાવનાનો રસ, પવિત્ર ભાવના. કઈ પવિત્ર ભાવના? કે આ જગતના બધા જ જીવોને હું સુખી કરી દઉં. આપણે બોલવામાં તો બહુ હોશિયાર છીએ, એટલે જયારે આપણે ભગવાન સામે બોલીએ ત્યારે કહીએ કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે કેવળ જ્ઞાન, આ બધું આપણે બોલીએ. પણ જયારે ખરેખર ભાવના ભાવવાની છે, જેમાં એક પણ પૈસો આપણે ખર્ચવાનો નથી, આપણે એક પણ ડોલર ઓછો થવાનો નથી, એક સેન્ટ પણ ઓછું થવાની નથી, પણ ભાવના ભાવતી વખતે આપણે નથી ભાવી શકતા. આ કેવી કંગાળિયા હાલત કહેવાય, આ કેટલી વિચિત્ર હાલત કહેવાય કે જયારે ભાવના ભાવવાની છે, ખામીની શબ્દ જીવે એવું બોલીએ છીએ, પણ એ માત્ર થોડા શબ્દો હોય છે, ભાવનાથી ભીના થયેલા શબ્દો નથી હોતા, ભાવનાથી ભરેલા શબ્દો નથી હોતા. ભાવના વગરના પેલો ખાલી ઘડો ખખડે ઘણો, ઢોલ છે પોલું છે એટલે ગાજે વધવું, એવી રીતે આપણું મન છે એ ગાજે છે, પણ અંદરથી ભાવથી નથી બોલાતું. તો જ્યારે આ ભાવથી એમણે પરમાત્મા, હજુ પરમાત્મા બન્યા નથી, સાધક અવસ્થાની અંદર છે, નંદીશયનનો ભાવ છે, 25મો ભાવ છે, એ 25મા ભાવની અંદર આવો એક ભાવ ભાવ્યો કે હું આ જગતના બધા જ જીવોને સુખી કરી નાખું, મારી પાસે એટલી તાકાત આવે, એટલી શક્તિ આવે કે હું જગતના જીવોનું કલ્યાણ કરી નાખું. આવું કલ્યાણ ક્યારે થાય? પુણ્ય હોય તો થાય, નાખી બાકી ના થાય. આપણે અમારા જીવા આખી જિંદગી જ્યારથી સમજણા થયા ત્યારથી બોલવાનું શરૂ કરી દઈશું, આખો વખત બોલ બોલ કરીએ, પણ એ વાણીનો પ્રભાવ જો પુણ્ય હોય તો પડે, પુણ્ય ન હોય તો કશું ના પડે. અન પુણ્યનો શું પ્રભાવ છે અને ધર્મનો શું પ્રભાવ છે અને ભાવનાનો શું પ્રભાવ છે અને ક્ષમાપનાનો શું પ્રભાવ છે, બસ આટલું સમજાઈ જાય આ પર્યુષણ દરમિયાન ધન્ય થઈ જઈશું, આપણે આપણું પર્યુષણ સફળ થઈ જશે. બનારસની એક વાત છે, એ તમે સાંભળશો એટલે તમને લાગશે કે ખરેખર એક અદ્ભુત ઘટના, સત્ય ઘટના છે. રામેશ્વર શાસ્ત્રી શર્મા કરીને એક બહુ મોટા પંડિત, જબરદસ્ત વિદ્વાન પંડિત, શાસ્ત્રોના જ્ઞાતા, અનેક શાસ્ત્રો એને મોઢે, અને કાદંબરી, કાદંબરી નામનો એક ગ્રંથ છે, એ કાદંબરી બાણભટ્ટની કાદંબરી, સાહિત્યની અદભુત કૃતિ, શ્રેષ્ઠ કૃતિ, સર્વોત્તમ કૃતિ, અને એનું એક વાક્ય શરૂ થાય એટલે 50 પાના સુધી એક વાક્ય, એનો ફૂલ સ્ટોપ 50મા પાને આવે, એટલા બધા વિશેષણો. આવો એક ગ્રંથ કે આખો મોઢે એ પંડિતને, આખે આખો મોઢે ભણાવવા બેસે ત્યારે એને કોઈ ગ્રંથ લેવાની જરૂર ના પડે, અને ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે પ્રશ્ન પૂછો, બધાનો શાસ્ત્રીય જવાબ તમને એમની પાસેથી મળી જાય. આવા પંડિતે એક દિવસ એના મનની અંદર એવું આવ્યું કે મારે કંઈક નવું કરવું જોઈએ, અને એવું નવું કરવું, એવું નવું કરવું કે આખું જગત જોતું રહી જાય, આવનારો બધો સમય મને રોજ સવારે લોકો યાદ કરે કે આ પંડિતે એક અદ્ભુત શાસ્ત્ર રચ્યું છે. એનો વિચાર કરતા 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 એને લાગ્યું કે મારે એક નવું મહાભારત રચવું જોઈએ. આ જે વ્યાસ મુનિએ લખેલું છે વ્યાસ મહાભારત, એના કરતા પણ શ્રેષ્ઠ એવું મહાભારત હું લખી કાઢું. એટલે એ લખવા માટે એણે વિચાર કર્યો, અદભુત વિચાર હતો, અને એ રચી શકે એવી તાકાત હતી. મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે, 1,00,000 નવા શ્લોકો રચવાની આમની પાસે શક્તિ હતી, અને એ 1,00,000 શ્લોકની અંદર નવી અદ્ભુત કથા વર્ણવવાની શક્તિ હતી, અને આવનારા સમયની અંદર અનેક લોકોને એનાથી આશ્ચર્ય થાય એવો
આનંદ પણ થાય એવી સંભાવના હતી. એ પંડિત મદન મોહન માલવિયાજી પાસે ગયા, વાઇસ ચાન્સેલર અને બહુ મોટા પંડિત. એ પંડિત પાસે જઈને એમની આજ્ઞા લેવા કે એમને પહેલા સલાહ લઈ લઉં, સલાહ લઈ અને પછી હું આ ગ્રંથની રચના કરું. એટલે એ સલાહ લેવા ગયા. પંડિતજીએ મદન મોહન માલવિયાજીએ કહ્યું કે ભાઈ, તમારી ભાવના તો બહુ ઊંચી છે અને મને શ્રદ્ધા છે તમારામાં, તમારામાં એટલું જ્ઞાન પણ છે, તમે આવો મહાન ગ્રંથ રચી શકો એમ છો, પણ આનો જવાબ હું આજે નહીં આપું, કાલે આપીશ, તમે કાલે આવજો. એટલે આખો દિવસ પેલા પંડિત મદન મોહન માલવિયાજીએ, જેણે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી, એ પંડિતે આખો દિવસ વિચાર કર્યો કે હવે આને શું જવાબ આપવો. બધું જ છે, અદભુત છે આ પંડિત, આ વિલક્ષણ પંડિત છે, યુનિક પંડિત છે, એની બુદ્ધિ અદભુત છે, કરી શકે એવું છે. એટલે એને વિચાર કરતા કરતા બીજા દિવસે સવારે જ્યારે પેલા પંડિત આવી ગયા, ત્યારે એને કહે છે કે ભાઈ, તમે રચો એ તો સારું છે, પણ મારી એક જ વાત છે, એક જ પ્રશ્ન છે, એ પ્રશ્નનો જવાબ આપી દો, એમાંથી તમારે જે કરવું હોય કરજો. તો કે બોલો, શું પ્રશ્ન છે? કે તો પ્રશ્ન એટલો જ છે કે તમારી પાસે વ્યાસ જેટલું તપોબળ છે કે નહીં. વ્યાસ જેટલું તપોબળ હોય, તપનું બળ તમારી પાસે, એટલી સાધના હોય, વ્યાસ મુનિ જેટલી સાધના હોય, તો તમે આ બનાવો. બનાવવામાં કાંઈ વાંધો નથી. ચૂપચાપ નીકળી ગયા પંડિતજી કે મહાન ગ્રંથ બની જાય, પણ એ મહાન તા ક્યારે, એમાં મહાનતા આવે છે અંદરના હૈયાથી. જ્યારે વાત લખાઈ હોય, તમે પ્રેમથી સાચા હૈયાથી ખાલી મી બોલો અને સામે વાળો તરત એમ કહી દે કે બસ બસ, તમારે માફી માગવાની ના હોય, આ તો છદ્મશ પછી એ ભૂલ થઈ જાય. બાકી તો આપણે મિચ્છામી દુક્કડમની આખી માળા એની સામે ગાઈ લઈએ ને તો પણ કોઈ મતલબ નથી. ભાવ વગરના બોલાયેલા કોરા શબ્દોથી કઈ ફરક ના પડે. ભાવથી થોડું પણ બોલીએ અને સામે વાળો પલળી ના જાય એવું બને જ નહીં. પ્રેમથી, આનંદ હૈયાથી, ભાવથી, સાચા હૃદયથી બોલાયેલા શબ્દોનો પ્રભાવ આપણે સૌ જાણીએ છીએ. આ કઈ નવી વાત નથી, પણ જ્યારે ધર્મ કરવાનો આવે છે ત્યારે આપણે કેમ ભૂલી જઈએ છીએ એનું રહસ્ય હજુ પણ નથી સમજાયું આપણને, મને પણ નથી સમજાયું. આપણે ખરેખર એ વખતે ભૂલી જઈએ છીએ ત્યારે નાટક કરીએ છીએ આપણે. ત્યારે આપણે ખરેખર સાચા હૈયાથી મિચ્છામી દુક્કડમ કરતા નથી. આમ પરમાત્માએ એ વખતે એવો ભાવ કર્યો કે જગતના બધા જ જીવોને હું સુખી કરી દઉં, અને એ સુચી, એવો પવિત્ર ભાવ, એવો ઉત્તમ ભાવ, અને એ ભાવના કારણે જે કર્મ બંધાવ્યું એ તીર્થંકર નામ કર્મ બંધાવ્યું. અને આ તીર્થંકર નામ કર્મના કારણે 27મા ભાવની અંદર એમને એવી અદભુત શક્તિ મળી, એમની વાણીનો એવો પ્રભાવ કે ખાલી એક વાક્ય સાંભળ્યું, કોણે, રોહિણી ચોરે, એક વાક્ય સાંભળ્યું એણે, રોહિણી ચોરે એક વાક્ય સાંભળ્યું છે. કયું વાક્ય સાંભળ્યું છે? કે દેવ જ્યારે સ્વદેહે આ પૃથ્વી પર આવે ત્યારે એના પગ જમીનને સ્પર્શતા નથી, આંખો પલકારા મારતી નથી, અને પડછાયો પડતો નથી. બસ આ વાક્ય સાંભળેલું. એના બાપાએ એને પ્રતિજ્ઞા આપી હતી, રોહિણીયા ચોરને એના બાપાએ પ્રતિજ્ઞા આપી, મરણ પથારીએ હતા, બાપાનો જીવ છૂટતો નહોતો, ત્યારે એને આ રોહિણીયા ચોરે બાપાને કહ્યું, પિતાજી શું મનમથક કહે છે, મન મોકળું કરો, કહી દો, તમારા મનની જે ભાવના હોય એ અમે પૂરી કરીશું. તો કહે છે કે એક ભાવના છે બસ, એ તું પૂરી કર, પાણી મૂક, એટલે કે પ્રણ લે, પ્રણ લે એટલે નિયમ લે, હાથમાં પાણી લઈ અને નિયમ લે તો મારો જીવ છૂટે. તો કે શું? તો કે આ નગરની અંદર એક આપણા ધંધાને ચોપટ કરી નાખે એવો એક માણસ બહુ વિચરી રહ્યો છે, જો તું એની વાતમાં આવી ગયો તો આપણો ધંધો ચોપટ થઈ જશે અને આપણે દુઃખી દુઃખી થઈ જઈશું, આપણો પરિવાર દુઃખી થઈ જશે. તો કે કોણ છે એ? આપણા ધંધાને નુકસાન કરનારને હું શું કામ કંઈ પણ મદદ કરું, કાંઈ પણ કરું? નહીં કરું, બોલો કોણ છે? તો કે પેલો મહાવીર નામનો એક માણસ છે ને, એની વાણી તારે ક્યારેય સાંભળવાની નહીં, બોલ. તો કે હા, એમાં શું મોટી વાત છે? નહીં સાંભળો. નિયમ લીધો, બાપાને આનંદ થઈ ગયો અને ગુજરી ગયા, જીવ છૂટી ગયો. આ જયારે નીકળી રહ્યો હતો એ દિવસે એને જોયું કે મહાવીર અહીંયા સંવત્સરણમાં બેઠા છે અને સંવત્સરણની અંદર દેશના આપી રહ્યા છે. એના શબ્દો કાનમાં ન પડે એટલે બંને આંગળીઓ, બંને કાનની અંદર આંગળીઓ નાખીને જઈ રહ્યો હતો. અને એ સમયે કર્મનું એવું બન્યું કે એના પગમાં કાંટો વાગ્યો એટલે આગળ ચાલી ના શકે, આગળ ચાલી ના શકે એટલે કાંટો કાઢવા એ નીચે વળ્યો. અને નીચે વળ્યો ત્યારે આ એક વાક્ય એને સાંભળેલું કે દેવ પોતે, દેવલોકના જીવો પોતે સ્વર્ગ આ સૃષ્ટિ ઉપર આવે ત્યારે આ ત્રણ વસ્તુ એનામાં ન હોય. એટલી વારમાં એને કાંટો કાઢી લીધો અને કાંટો કાઢીને પછી એ ચાલવા લાગ્યો. પણ એના મનમાં એક વાત હંમેશા એ લાગી આવી કે બાપાને કેમ આના પ્રત્યે આટલો બધો દ્વેષ થઈ ગયો છે. આપણે બધા ઘણા આવા રોહિણીયા ચોર જેવા છીએ. આપણા ઘરેથી બધા કહે કે ચલો આજે આ છે, આ છે, તમે દર્શન કરવા આવો, એમ કરીને છેવટે કશું ના કરીએ કરે તો એમ કે સારું મને ડ્રાઈવ કરીને ત્યાં સુધી લઈ તો જાઓ, તમે કશું ના કરતા ત્યાં સુધી લઈ જાઓ. આપણે એમને લઈ આવીએ પણ બહાર ગાડીમાં બેઠા રહીએ પણ ભગવાનના દર્શન કરવાના આવે. કોઈક અપેક્ષા ક્યાંક આપણે રોહિણીયા ચોર જેવા પણ છીએ. ખેર એ વાત આપણે અત્યારે નથી કરવી. મૂળ વાત એ છે કે આ એક વાત સાંભળ્યા પછી જ્યારે અભયકુમારે એને પકડી પાડ્યો અને એના મોઢે એને જ્યાં સુધી કબૂલાત ન કરે ત્યાં સુધી એને દંડ ન આપી શકાય એવો સૈનિક મહારાજાનો કાયદો હતો. અભયકુમારને ખબર હતી કે આજ મહાચોર છે, આ પકડાઈ ગયો છે આજે, પણ ચોરીની કબૂલાત કરતો નથી અને કોઈ એવું પ્રમાણ, કોઈ એવું પ્રૂફ, કોઈ એવી અમને ઘટના નથી હાથમાં આવતી કે જેના આધારે અમે એને સજા કરીએ. એટલે એને એક ત્રાગુ રચ્યું, એને બહુ દારૂ પીવડાયો, બહુ દારૂ પીવડાયો અને એને બધી સ્વરૂપવાન દાસીઓને ઇન્દ્રાણીઓ બનાવી અને એ બરાબર નશાની અંદર ચકચૂર થઈ ગયો ત્યારે પેલી દાસી એની આગળ પાછળ અપ્સરાઓની જેમ નૃત્ય કરવા લાગી અને પેલી બોલવા માંડી કે આજે તમે સ્વર્ગમાં આવી ગયા, કયા સુંદર કામો કર્યા છે કે તમે સ્વર્ગમાં પધાર્યા છો. એટલે જોવા એવું બોલી જાય કે મેં કઈ સારા કામ નથી કર્યા, મેં તો ચોરીઓ જ કરી છે, તો તરત પકડાઈ જાય કેમ કે એના સ્વમુખે આ વાત આવી જાય. એટલે એને થયું કે આ ખરેખર હું શું કરી રહ્યો છું, લાવ હું આ જોઉં, આ બધું અપ્સરા, આ દેવલોક જેવું વાતાવરણ અહીંયા ઉભું થયું છે અને એ વાતાવરણમાં આ બધું હું જોઈ રહ્યો છું, તો એ સત્ય છે કે નહીં? એને જોયું કે આના પગ જમીન સાથે અડેલા છે કે નહીં. કેવી એને પગ આગળ નજર પડી તો જમીન સાથે અડેલા પગ હતા, એનો પડછાયો પણ પડતો હતો અને પેલી આંખો પણ મીંચતી અને ખોલતી હતી. એટલે બચી ગયો. એને કીધું કે નાના, મેં તો બહુ દાન આપ્યું છે, મેં બહુ સરસ લોકોને બચાવ્યા છે, શું કર્યું? તો કે હું ચાલતો તો ત્યારે એક નાનકડું એક જીવડું હતું, એ જીવડું જયારે આમ આમ થતા, અને હા આપણી વાત કરું છું હવે, આપણને કદાચ સ્વર્ગે લઈ જાય અને પૂછે કે તમે કેમ સ્વર્ગમાં આવી ગયા, તો કે મેં એક જીવડાને બચાવ્યું હતું. આખી જિંદગીમાં મોટામાં મોટું કામ હોય આપણી પાસે તો આટલું કામ હોય, બીજું મોટા મોટું કોઈ કામ ના હોય. પેલો એમ કહે છે કે મેં બધા બહુ પુણ્યના કામ કર્યા એટલે હું સ્વર્ગમાં જાઉં, એમાં કંઈ નહીં, ખોટું નથી બન્યું. એટલે એ જે અભયકુમારનું આ ત્રાગુ હતું, આ નાટક હતું, એ ફેલ ગયું અને એને છોડી મૂક્યો અને એ સીધો હવે ઘરે જવાના બદલે મહાવીર પાસે ગયો કે ભગવાન, તમારા એક વાક્યથી, જે વાક્યની અંદર કાંઈ તત્વ નહોતું, જે વાક્યની અંદર કંઈ રહસ્ય પણ નહોતું, સાવ સરળતાથી સમજાઈ જાય એવું વાક્ય હતું, પણ એ વાક્ય સાંભળીને મારો જીવ બચી ગયો આજે, નહીં તો મારી આખી જિંદગી જેલમાં જાત, બસ હું તમારા ચરણે આવી ગયો છું. તો મહાવીરની વાણી, પરમાત્માની વાણીની અંદર તાકાત છે એ તાકાત ક્યારે કે શ્રદ્ધા આવે તો જ, નહીં તો શ્રદ્ધા વગર એ વાણી આપણને નકામી લાગે છે. એ વાણીનું કશું મહત્વ નથી. આપણે આ જે પર્યુષણ પર્વની અંદર એ જોવાનું છે કે એક આત્મા એ પોતાના જીવનની અંદર કેવી રીતે પરમાત્મા સુધી પહોંચ્યો, અને એ પરમાત્મા સુધી પહોંચવાની અંદર જે મહત્વનું બળ હતું, પરિબળ હતું, એ એનું એક એવું મોટું કુંડાળું કે જે કુંડાળાની અંદર એક પણ જીવ બાકી નહોતો રહેતો, એક એવું મોટું વર્તુળ બનાવ્યું, એક એવું મોટું સર્કલ બનાવ્યું. બસ એ જ ભાવ આપણે ભાવીએ, એ જ ભાવના ભાવીએ કે હું જ્યાં જ્યાં પહોંચી શકું છું, જે જે મને યાદ છે એ બધાને તો હું ખમાવી દઉં, પણ જ્યાં નથી પહોંચી શકતો, જ્યાં નથી જાણતો અને થઈ ગયેલી ભૂલો છે એને પણ ખમાવી દઉં, અને ક્યાંક મને આવું કોઈ પ્રેરણા કરે, જણાવે, મને યાદ કરાવે તો હું એને મારો પરમ ઉપકારી માની અને એને હું એ કરાવું કે ભાઈ તે મને સારું કર્યું, તે યાદ કરાવ્યું. એમ ન કહું કે ખબર છે હવે તને શું ખબર છે. એ વખતે વખત જ એવો હતો કે મારે ગુસ્સો કરવો જ પડે, નહીં તો કેટલો બધો અનર્થ થઈ જશે. આપણે ગુસ્સો કર્યો છે એવું કોઈક યાદ કરાવે ત્યારે આપણે જવાબ તર્ક એ આપીએ કે જો મેં ના કર્યો હોત તો મોટો અનર્થ થઈ જાય. એટલે આપણે ખોટું કર્યું છે એવું આપણે સ્વીકારતા નથી. આ બધાનો સાર એક જ બને છે, અને એ સાર છે કે ધર્મ અંદરથી રૂચવો જોઈએ. ધર્મ માત્ર શબ્દની રમત, વ્યાખ્યાનનો વિષય, ક્રિયાકાંડનો વિષય માત્ર નથી. ધર્મ છે આત્માનો વિષય. ધર્મ ગમે તો ધર્મી ગમે. હવે આ આપણે સાધર્મિક વાત્સલ્યની જે વાત છે એની પૂર્વ ભૂમિકા રૂપે આટલી વાત કરીને કે આટલી અંદરથી ધર્મની રૂચિ થાય તો ધર્મી ગમે, નહીં તો ધર્મી ગમે નહીં. નહીં તો ધર્મી બીજો ધર્મી છે એ કેવો લાગે કે આ બિચારો છે, એને દુઃખી જોઈએ ત્યારે આપણને ભાવ કેવો આવે, બિચારો છે એવો. પણ ધર્મ ગમતો હોય તો એ ધર્મી પણ ગમશે, અને એ ધર્મી ગમશે તો આપણને એ ભાવ ઉત્પન્ન થશે કે મારે એને કંઈક મદદ કરવી જોઈએ, પ્રેમથી મદદ કરવી જોઈએ, જે કરવું છે તે સારી રીતે કરવું જોઈએ. આવો ભાવ ધર્મ પ્રત્યે અનુરાગ પેદા થયો હોય તો ધર્મી પ્રત્યે અનુરાગ પેદા થાય, નહીં તો આપણે સાધર્મિક વાત્સલ્ય કે સાધર્મિકોને મદદ કરવા માટેના ચેકો લખી નાખીએ. સેન્ટરમાં આપણે કદાચ પ્રેસિડેન્ટ હોઈએ તો બે પાંચ વધુ મોટા ચેકો લખી નાખીએ, પણ ચેક લખ્યા પછી એમ થાય કે આ બધા આવા જ લોકો નીકળી આવે છે, માગ માગ કરે છે, માગવા જ આવ્યા કરે છે. જ્યારે જે માણસની અંદર ધર્મનો રાગ છે એ એવું વિચાર કરશે કે આજે મને આપવાનો અવસર મળ્યો છે એટલે આ થઈ રહ્યું છે, નહીં તો મને અવસર જ ના મળ્યો હોત, જો અવસર છે એટલે આપી શકું છું. ભાવનગરના મહારાજાએ એક વાર પોતાની સભામાં બેઠા હતા ત્યારે મંત્રી આવીને કીધું કે રાજાજી તમે બહુ બધું દાન આપ્યા કરો છો, અને આપણો રાજ ભંડાર છે એ દાનની રકમો સહન કરી શકે એમ નથી, એટલે કે દાનની રકમો જો આવી જ રીતે તમે આપ્યા કરશો, વધારતા જશો, તો આપણો રાજ્યનો ભંડાર, ટ્રેઝરી એ ખાલી થઈ જશે, તિજોરીઓ ખાલી થઈ જશે. તો કે આજે જવાબ નથી આપવો, કાલે તું આવજે. મંત્રીને કહે છે કે મંત્રીજી કાલે આપણે જામી ચર્ચા કરી લઈશું, કાલે આવજો. સારું. બીજા દિવસે રાજાજીએ એક થાળી, એક થાળ મગાવ્યો હતો, એના ઉપર એક સુંદર કપડું મૂક્યું હતું, અને એ થાળ લઈને એ લોકો બહાર એક ખુલ્લી જગ્યા ઉપર ગયા, મંત્રીજીને સાથે લઈ ગયા. મંત્રીજી કહે છે કે શું કરો છો, તો કે તારા પ્રશ્નનો જવાબ. એટલે પેલો ઉપરનું કપડું હટાવી લીધું, હટાવ્યું, મંત્રીજીએ જોયું તો અંદર ગોળ હતો, ગોળનો ભરેલી થાળી હતી, એ મહારાજાજીએ ત્યાં મૂકી દીધી. થોડી વાર થઈ
ગોળની સુગંધથી માછીઓ બણબણ બણબણ કરતી ત્યાં આવી ગઈ. એટલે રાજાએ કીધું કે મળ્યો તને તારો જવાબ? તો કે ના મળ્યો. તો કે ગોળ છે એટલે માછીઓ આવે, નહીં તો માછીઓ આવે ક્યાંથી? મારી પાસે આજે તાકાત છે એટલે લોકો માગવા આવે છે, નહીં તો આવે શું કામ? લોકો મારી પાસે માગવા આવે છે એનું કારણ હું આપી શકું એવું સામર્થ્ય ધરાવું છું, નહીં તો હું કરી ના શકતો તો કોઈ આવત નહીં. લોકો એમ કહે કે આ તો કંજૂસ રાજા છે, બધાનું લોહી ચૂસ્યા કરે છે, જ્યાંથી જ્યાં મળે ત્યાં બધામાં ટેક્સ નાખ્યા કરે છે, નાખ્યા કરે છે, નાખ્યા કરે છે. આની પાસે હાથ લાંબો કરવાથી શું મળશે? કશું નહીં મળે. કે જો તું કહે તો હું કાલથી બધું દાન આપવાનું બંધ કરી દઉં. આ જે દી છે, દિવસ છે, દી એટલે દિવસ, આ દી છે એટલે અને ગોળ છે એટલે માખી આવે. આ અંધારું થઈ જાય અને ગોળ ના હોય તો કોઈ નહીં આવે. આ અંધારું થવું એટલે જીવન અસ્ત થઈ જશે, પછી કોણ માગવા આવવાનું છે? કોણ માગવા આવશે? અને આપણે આપી પણ શું શકીશું? ભક્તિ હશે તો આપવાને બદલે આપણને એમ થશે કે હું જે કાર્ય કરી રહ્યો છું એ મને અવસર મળ્યો છે, મને આ સુંદર ઘડીઓ મળી છે એટલે આ કરી રહ્યો છું. ભારતેન્દુ હરિશ્ચંદ્ર એ બહુ મોટા સાહિત્યકાર અને બહુ મોટા ધનવાન, તમે લોકો એનું નામ નહીં સાંભળ્યું હોય, ભારતેન્દુ હરિશ્ચંદ્ર બનારસના એક બહુ મોટા શ્રેષ્ઠી અને બહુ મોટા સાહિત્યકાર, અને એનો જ્યારે સાહિત્યનો ડાયરો જામે ત્યારે કાશી નરેશ એના ડાયરામાં આવે અને એના ઘરે જ્યારે રાત પડે ત્યારે દીવા પ્રગટે, આ એ જમાનાની વાત છે જ્યારે હજુ ઇલેક્ટ્રિસિટીના પ્રારંભ નહોતો થયો અને દેશમાં દીવાઓથી બધું કાર્ય ચાલતું હતું. સાંજ પડે જ્યારે દીવા પ્રગટાવવામાં આવે ત્યારે દીવામાં દિવેલ કોપરેલ કે બીજા તેલ નહીં પણ દીવામાં અત્તર પૂરવામાં આવતું હતું, એટલી સંપત્તિ. આ સત્ય ઘટના આ ઇતિહાસના પાને લખાય અને મેં એની હવેલી જોયેલી છે. આટલી સંપત્તિ, જેના ઘરના દીવાઓ અત્તરથી પૂરવામાં આવતા હોય એની સંપત્તિનો આપણે ક્યાસ કાઢી શકીએ, અનુમાન મૂકી શકીએ એવા ભરતેન્દુ હરિશ્ચંદ્ર રોજ સવારે ઝરૂખામાં બેસી અને હાથમાં જે આવ્યું તે દાન આપ્યા કરે. નીચે કોણ છે કોણ નહીં એ જોવાનો વિચાર કર્યા વગર દાન આપે. એક દિવસ એના મુનિને આવીને કીધું કે ભરતેન્દુજી, આપ જો દાન કર રહે ખજાના ખાલી હો જાયગા. કે ભલન થઈ જાય, આવો જવાબ નતો સાંભળે. એને અપેક્ષા નહોતી રાખી મુનિને, એમ કે ખાઈ જવા દો. કેમ આવું બોલો છો? ખાલી થઈ જશે, ખતમ હો જાયગા. તો કહે છે કે જેને મારી સાત પેઢીને ખતમ કરી નાખી એ મને ખતમ કરે એ પહેલા હું એને ખતમ કરી નાખું. સમજાય છે? મને ખતમ કરે એટલે મારા બાપ દાદાઓ પૈસા ભેગા કરવામાં એની લાઈમાં ને લાઈમાં કે મારી ચેકબુક, મારી પ્રોપર્ટી, મારી એસ્ટેટ, મારા ઘરના દાગીના કેટલા વધતા ગયા એની ગણતરીમાં મરી ગયા. કઈ લઈ ના ગયા, કશું કરી ના શક્યા. એની કરતા આનું જો થોડું ઘણું પણ કોઈકને મદદમાં આવતું હોય તો મારે આપવું જોઈએ. એ મને ખાય એ પહેલા હું એને ખાઈ જાઉં, એટલે કે હું એને ખતમ કરી નાખું. આ ઉદારતા, આ ઉદાર્ય. એટલે પહેલો ગુણ આવ્યો ભક્તિનો, ધર્મી પ્રત્યે ભક્તિ એટલે સાધર્મિક ભક્તિનો શબ્દનો પ્રયોગ કરવાનો. બીજી વસ્તુ અંદર આવી કે આપણી અંદર ઔદાર્ય હોવું જોઈએ. એ ઔદાર્ય અંદરથી પ્રગટેની ઉદારતા. ઔદાર્ય એટલે ઉદારતા. ઉદારતા એટલે આપણી પાસે જે છે એમાંથી આપણે જેટલું પણ આપી શકીએ, થોડું પણ આપી શકીએ, પણ બહુ જ ભાવથી, ઉદાર ભાવથી આપીએ. આવો ભાવ જ્યારે પ્રગટે અને અંદરથી પ્રેમ હોય ત્યારે આપણું દાન છે એ વાવેલું એક દાણો જેમ અનેક દાણાને ઉગાડી દે એમ આ એક સવિજીવ કરુ શાસન રસીની ભાવના ભાવી અને એમાંથી તીર્થંકર બની ગયા. તો એવી રીતે આપણે આજે સાધર્મિક વાત્સલ્ય કરીશું, સાધર્મિક ના ભાવોની, સાધર્મિક ની ભક્તિની અંદર આપણે જોડાઈશું તો આપણને અદભુત આનંદ આવશે. કુમારપાળ મહારાજા એક દિવસ હલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજને વંદન કરવા ગયા, અને વંદન કરવા ગયા ત્યારે કુમારપાળ મહારાજાએ જોયું અને કલિકાલ સર્વજ્ઞ મહારાજ એમને પૂછ્યું કે મહારાજજી આ શું, હું શું જોઈ રહ્યો છું? તો કહે છે કે આ મને તારાનગરના એક શ્રાવકે વરાવ્યું છે. જે કપડાં પહેર્યા હતા એ જમાનાની અંદર એ જાડા કપડાં, બહુ જ જાડા કપડાં હતા અને પાણકોરું કહેતા એને. એ પાણકોરું કપડું એને તમે પહેરો તો એને ગાંઠ વાળી ના શકો, એને સુતળીથી બાંધવું પડે, એટલા જાડા કપડાં. અને સાધુ ભગવાન તો પહેરે તો ચામડી છોલાઈ જાય, એટલા જાડા કપડાં. એટલે હેમચંદ્ર શ્રી મહારાજે તો એટલું જ કીધું કે આ તારા જ નગરના એક શ્રાવકે મને વોરાવ્યું છે, બસ આટલું બોલ્યા, બીજું કશું ના બોલ્યા. કુમારપાળની આંખો ખુલી ગઈ કે મારા નગરની અંદર આવા પણ શ્રાવકો વસે છે કે જેને આટલું સાવ હલકામાં હલકું કપડું મળે છે, એટલું જ. તો મારે એ શ્રાવકોની ખરેખર વિચારણા કરવી જોઈએ. અને એ જ વખતે એણે કુમારપાળ મહારાજાએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી પાસે નિયમ લીધો કે આજથી હું રોજ આખા વર્ષની અંદર દરેક વર્ષે 1 કરોડ સુવર્ણ મુદ્રા સાધર્મિકો પાછળ ખર્ચીશ, 1 કરોડ સુવર્ણ. અને આ નિયમ લીધા પછી 14 વર્ષ જીવ્યા કુમારપાળ મહારાજા, 14 વર્ષ જીવ્યા અને એમણે 14 વર્ષની અંદર 14 કરોડ સુવર્ણ મુદ્રાઓનો ઉપયોગ સાધર્મિક ભક્તિમાં કર્યો. પહેલા વર્ષે જ્યારે આ 1 કરોડ સુવર્ણ મુદ્રા ખર્ચાઈ ત્યારે એમણે આ કાર્ય એને સોંપ્યું હતું, એનો જે વહીવટ કરતો હતો એ શ્રાવક હતો. એ શ્રાવકે આવીને 1 વર્ષનો હિસાબ કિતાબ બધું એમની સામે મૂક્યું અને કીધું કે ભાઈ આ રીતે આ 1 વર્ષમાં 1 કરોડ સુવર્ણ મુદ્રા વપરાય છે, આનો લાભ મને આપો. શું કહે છે હવે પેલો શ્રાવક કે આનો લાભ મને આપો? કુમારપાળ મહારાજા કહે છે કે નહીં મળે લાભ તમને. તો કે કેમ? કેમ કે મારું ધન તો બધું રાજાનું જ કહેવાય ને, તમે ધારો તો તમે લઈ શકો, એના બદલે હું પ્રેમથી તમને આપવા માંગુ છું. તો કે ભાઈ તારી ભાવના માથા ઉપર, પણ હું તારું ધન લઈશ તો લોકો મને કંજૂસ કહેશે, મને કૃપણ કહેશે અને મને મળેલો અવસર હાથમાંથી સરકી જશે. આપણે શું કરીએ છીએ, કોઈ ફંડ ફાળો કરવા આવે તો આપણે એમ કહીએ કે ભાઈ પેલાની પાસે જાઓ ને, એ બહુ બહુ મોટા શેઠ છે, બહુ દાન કરે છે, બહુ મોટો ધંધો છે, બહુ સારો ધંધો છે, તમને વધુ પૈસા આપશે. આપણે આવો ભાવ ક્યારેય નહીં રાખવો. થોડું જેટલું પણ આપીએ આપણે પ્રેમથી આપીએ, આંગળી ચીંધવી હોય તો આપ્યા પછી આંગળી ચીંધીએ, પણ આપણે છટકવા માટે આંગળી ચીંધીએ એ તો બહુ મોટો દોષ છે. નહીં તો કુમારપાળ મહારાજાને તો 1 કરોડ સુવર્ણ મુદ્રાઓ સામેથી મળતી હતી, ન લીધી એમને. કહ્યું કે ભાઈ આ લાભ તો હું જ લઈશ, તમારે જો લાભ લેવો હોય તો બીજી રીતે તમે તમારી રીતે કરો, હું આ લાભ લઈશ. સાધર્મિકનું આ મહાત્મ્ય આપણે એક વાત કરીને શરૂ કરીશું. આ સાધર્મિકોનું મહાત્મ્ય ઋષભદેવ ભગવાન આપણા 24ના પ્રથમ તીર્થંકર, અને એ પ્રથમ તીર્થંકર એક દિવસ વિચારતા વિચારતા પાછા અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યામાં આવ્યા, ભરત ચક્રવર્તીના ઘરે આવ્યા. ભરત ચક્રવર્તીના ઘરે ગોચરી લીધી નહીં, અમે પાછા ફરી ગયા. એટલે ભરત ચક્રવર્તી એ પૂછ્યું કોઈકને જાણકારને કે ભગવાને ગોચરી કેમ ના લીધી, કે ગોચરી એટલા માટે ના લીધી કે આ તમે એમના માટે રાંધ્યું હતું, અને સાધુને પોતાના માટે રાંધેલું હોય એ કશું કલ્પે નહીં, આ દોષવાળી ગોચરી થઈ ગઈ. તો કે હવે આનો ઉપાય શું? તો એક ઉપાય છે કે તમે સાધર્મિકો માટે રાંધો અને મહારાજ સાહેબને બોલાવો તો તમને લાભ મળે. સાધર્મિકોને બોલાવે, એમના માટે રાંધ્યું, એમને ખવડાવ્યું. ખવડાવ્યું ત્યારે એમને જે સાધર્મિકોને જમાડતી વખતે ભરત ચક્રવર્તીને પણ ખૂબ આનંદ આવ્યો, એટલે બધા સાધર્મિકોને આ જમાડ્યા પછી વિનંતી કરી કે હવે તમારે રોજ મારા દરબારમાં આવવાનું, ચક્રવર્તી છે એ મારા દરબારમાં આવવાનું, આ સન્માન મળે. એટલે તો કેટલું મોટું સન્માન કે રાજાની, ચક્રવર્તી રાજાની સેનેટમાં, એની સભામાં આપણને સામેથી આમંત્રણ આપે, ઓપન ઇન્વિટેશન હોય અને રોજ આવવાનું ઇન્વિટેશન હોય, કોંગ્રેસ હાઉસમાં આપણને બાજુમાં જ બેસવામાં મળી જાય. તો દીપિકાબેન રોજ જૈન ડાયજેસ્ટમાં ફોટા આવે ઓબામા સાથેના, અને ઓબામા કરતા પણ વધુ માન થઈ જાય આપણું. બધા ફોન કરે કે દીપિકાબેન આ કામ કરજો, હું આવું છું ઇન્ડિયાથી, તો એકવાર મળાવી દેજો ને એમને. ન મળાવ કઈ નહીં, પણ દર્શન કરવા તો લઈ જજો. દેખા હું એને ખાલી આમ જોઈ લઉં ને મારી આંખોથી, તો એ મને બસ એમ થશે કે મારી અમેરિકાની વિઝિટ પૂરી થઈ ગઈ. જો લૌકિકની આવી વાત હોય તો આ તો એક ચક્રવર્તી જે છ ખંડનો સ્વામી, અને શ્રાવકોને ઓપન ઇન્વિટેશન આપ્યું અને કીધું કે તમારે રોજ આવવાનું, આવવાનું એટલું જ નહીં પણ તમારે મને એક વાત કહેવાની, રોજ વાત કરવાની એક. તો કે શું કરવાનું? તો કે તમારે કહેવાનું કે હે ભરત ચક્રવર્તી, તમે લૂંટાઈ રહ્યા છો, તમે લૂંટાઈ રહ્યા છો, એવું ત્રણ વાર કહેવાનું, એક વાર નહીં પાછું ત્રણ વાર. એટલે શ્રાવકો કે રાજાજી બહુ મોટો ઉપકાર કર્યો આજે જમાડ્યા એ, હવે અમારે જવું છે, મોડું થાય છે. તો કે કેમ આવું કહો છો કે આજે તો તમે અમને ઓપન ઇન્વિટેશન આપો છો, પણ કદાચ તમારું મન એ દિવસે કોઈક દિવસે કોઈ ટેન્શનમાં હોય અને આવું અમે બોલી નાખીએ, અને તમે તમારા સિપાહીઓને આદેશ આપી દો કે આ બધા શ્રાવકોને ગળા ઉડાડી દો, કે આવું બોલે છે કે, અને એ પણ આ મારી સભામાં આવીને મારું અપમાન કરે છે કાઢવાને, તો અમારી શું હાલત થાય? અમારી તો જે થવી હોય થાય, તો અમારા પરિવારની શું હાલત થાય? અમારા ઘરવાળાઓની શું હાલત થાય? અમારે આ સન્માન નથી જોઈતું. ભરત ચક્રવર્તી કહે છે કે જો શ્રાવકો, હું તમને અભય વચન આપું છું, પણ આ વાત મને શ્રાવકો સિવાય કોઈ નહીં કહી શકે કે હું રાજસભાની અંદર બેઠો હું, 36,000 રાજાઓ મારી સેવા કરતા હોય, આખી સૃષ્ટિના બધા જ રાજાઓ મારા સેવક બનીને મારી સભામાં બેઠા હોય, અને એ વખતે મને અહંકાર આવી જાય તો આ મળેલું બધું હું હારી જઉં. એને મને બતાવનાર કોઈ પણ હોય તો તમે જ છો. આ તમે આવું મને કહી શકો, હું આ કોઈ રાજા મહારાજાઓને ના કહી શકું કે ભાઈ તમે આવીને આવું કરો. તો એ કાલે એમ કહે છે કે આ કયા ગામનો ચક્રવર્તી છે? શ્રાવકો છો એટલે તમને હું આ કહીશ, અને શ્રાવકો છો, મારા ધર્મી છો, મારો જ ધર્મ તમે પાળી રહ્યા છો, તમારો ધર્મ હું પાળી રહ્યો છું, આપણે સૌ સાધર્મિક છીએ, તો મારી આંખ કોણ ખોલશે? મારી આંખ તો તમે જ ખોલી છે. તો આ જે સાધર્મિક સાથેનું જે સગપણ છે, એ જગતના બીજા બધા સગપણો કરતા મોટું સગપણ છે. જે ગઈકાલે આપણે વાત કરી હતી એ સંબંધનું મૂલ્યની વાત કરી હતી, આજે સગપણની વાત કરીએ છીએ. કે અજાણ્યું ગામ હોય, અજાણ્યો પ્રદેશ હોય, અચાનક કોઈ એવી આપત્તિ આવી જાય ત્યારે આપણને સાથ આપનાર કોણ હોય? તમે પહેલો વિચાર કરો કે અહીંયા કોઈ જૈન છે કે નહીં, તો એ સૌથી પહેલા મારી વાત સમજી શકશે, સૌથી પહેલા મને મદદ કરવા તૈયાર થશે. અને એવો કોઈ આપણને પણ અવસર મળે તો આપણે બધું છોડીને મદદ કરીએ છીએ. તો આ જે છે એ સત્પણનું મૂલ્ય છે.
એ સત્સંગના મૂલ્યને આપણે સમજવાનું છે. અને એટલે શાસ્ત્રકારોએ એ કર્યું કે ભાઈ આ સાધર્મિકનું સત્સંગ એ કોઈ પણ સત્સંગ કરતા ઊંચું સત્સંગ છે. અને કુમારપાળ મહારાજા જ્યારે આપણે પહેલી ઋષભદેવ ભગવાનની વાત કરી, હવે છેલ્લી વાત કરી દઈએ છીએ કે છેલ્લે જ્યારે કુમારપાળ મહારાજા એમના ગુરુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા, કુમારપાળ મહારાજા 18 દેશના ધણી કહેવાય, મોટા સામ્રાજ્યવાળા કહેવાય, પણ એની આંખમાંથી આંસુ ધ્રુસકે ધ્રુસકે રડતા, મારા ગુરુ ચાલ્યા ગયા. અને એ આઘાત એમને એટલો કારમો લાગ્યો કે એ પછી 6 મહિના જ જીવ્યા. કુમારપાળ મહારાજા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના નિર્વાણ પછી માત્ર 6 મહિના જીવ્યા. અને 6 મહિનાની અંદર એમણે એક અફસોસ હંમેશા એ કર્યો કે જો હું ખાલી માત્ર સાધર્મિક હોત, હું માત્ર શ્રાવક હોત, આ રાજા ન હોત, તો આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ મારા ઘરે વોરવા આવ્યા હોત, વોર્યો અને પાણી વોર્યું હોત અને મારા પાણીથી એમના પગ ધોવાયા હોત, તો હું ધન્ય બની જાત કે હું તો આ રાજના મોહની અંદર અને એની અંદર એટલો મશગુલ રહ્યો અને સાધુને રાજપિંડ કલ્પે નહીં, એટલે રાજાનો આહાર પાણી કશું કલ્પે નહીં, હું કેવો અભાગી કહેવાઉં કે મને એ કેમ ના સૂજ્યું એ વર્ષોની અંદર કે થોડા દિવસો તો આ રાજ છોડી દઉં અને ભગવાન મહારાજ સાહેબને બોલાવું. તો આ મહાત્મ્ય છે, આ ભાવ આપણે ધારણ કરવાનો છે, સાધર્મિકની ભક્તિનો ભાવ ધારણ કરવાનો છે. યથાસંભવ યથાશક્ય જેટલું પણ કરીએ, થોડું પણ કરીએ, પણ બહુ ભાવથી કરીએ, વધુ કરી શકતા હોય તો વધુ કરીએ છે, તે પણ અલ્પ છે એવું માનીને કરીએ. અને પ્રત્યેક વાર કરીએ એવું ન વિચારીએ કે ગઈકાલ કર્યું તો આ સાલ કરવાની શું જરૂર છે, આ સાલ કરનાથી આવતીકાલ છૂટી જઈશું, એવું શ્વાસ આપણે ક્યારેય લેવાનું બંધ કરતા નથી. અને શ્વાસ લેવાનું બંધ થઈ ગયા પછી ક્યારેય આવું કરવાનો અવસર મળશે નહીં. આ જે અવસર મળ્યો છે એ અવસરને આવા ઉત્તમ પ્રકારના ધર્મોની અંદર આપણે અનુષ્ઠાનોની અંદર આપણે એને ખર્ચીએ, એટલું કહી અને આપણે આજનો સ્વાધ્યાય અહીંયા વિરામ કરીએ છીએ.